એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આમ તો થોડો ભારે લાગે, પણ આજની દુનિયાને સમજવા માટે મને લાગે છે કે અત્યંત જરૂરી છે. આપણે વાત કરીશું ફાસીવાદ વિશે, અને આપણો મુખ્ય આધાર રહેશે કેવિન પેસમોરનું પુસ્તક ફાસીવાદ. એક સંક્ષિપ્ત પરિચય.
હા, ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસની પેલી જાણીતી શ્રેણી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શનનો આ ભાગ છે.
બરાબર, જે જટિલ વિષયોને ટૂંકમાં સમજાવવા માટે ખરેખર ઉપયોગી છે.
અને જુઓ, આ વિષયની પ્રસ્તુતતા તો ક્યારે ઓછી થતી જ નથી, ખરું ને? આપણે રોજબરોજ જોઈએ છીએ રાજકીય ચર્ચાઓમાં પેલો ફાસીવાદી શબ્દ કેટલી આસાનીથી વપરાય છે.
હા, ઘણી વાર તો બસ એક ગાળની જેમ જ.
બિલકુલ, પણ શું આપણે ખરેખર સમજીએ છીએ કે એનો મતલબ શું છે, એની પાછળનો ઇતિહાસ શું છે, એની વિચારધારા, અને સૌથી અગત્યનું, એના જોખમો શું છે?
સાચી વાત છે, એટલે જ આ પુસ્તક મહત્વનું છે. એ આ શબ્દની આસપાસ જે ધુમ્મસ છે એને હટાવીને થોડી સ્પષ્ટતા લાવવામાં મદદ કરે છે.
કોઈ પણ પર લેબલ લગાવી દેતા પહેલા એને સમજવું જરૂરી છે.
ચોક્કસ, તો ચાલો શરૂઆત લેખકથી કરીએ. કોણ છે આ કેવિન પાસમોર, અને એમનો જે અભિગમ છે એ શા માટે થોડો જુદો પડે છે?
કેવિન પાસમોર એ યુકેમાં કાર્ડિફ યુનિવર્સિટી છે ત્યાં ઇતિહાસના પ્રોફેસર છે. એમની મુખ્ય નિપુણતા આધુનિક યુરોપના ઇતિહાસમાં છે.
અચ્છા.
અને ખાસ કરીને ફ્રાન્સનું રાજકારણ અને જુદા જુદા દેશોમાં ફાસીવાદનો તુલનાત્મક અભ્યાસ.
ઓ, એટલે એવું નહીં કે ખાલી ઇટાલી અને જર્મની જ્યાં ફાસીવાદ સફળ થયો, પણ ફ્રાન્સ જેવા દેશો પર પણ એમનું ધ્યાન છે જે નિષ્ફળ ગયો.
હા, બરાબર. એનાથી શું થાય કે એમને એક વ્યાપક ચિત્ર મળે છે.
તુલનાત્મક દ્રષ્ટિ મળે છે.
અને એનાથી પણ વધુ મહત્વનું એ છે કે તેઓ માત્ર ઘટનાઓના ઇતિહાસકાર નથી, એ ઇતિહાસ લેખનના પણ ઇતિહાસકાર છે. મતલબ કે હિસ્ટોરિયોગ્રાફી જેને કહેવાય.
અચ્છા, એટલે સમય જતાં ફાસીવાદને દિદ્વાનોએ કેવી રીતે સમજ્યો છે એના પર પણ એમનું કામ છે.
બિલકુલ. કયા જુદા જુદા દૃષ્ટિકોણ આવ્યા, કઈ ચર્ચાઓ થઈ, એ બધાના પણ તેઓ નિષ્ણાત છે. એટલે જ એ કોઈ એક આમ તૈયાર સરળ વ્યાખ્યા નથી આપતા. પણ આ વિષય કેટલો જટિલ છે અને એના અભ્યાસમાં કેવા પડકારો છે એને ઉજાગર કરે છે.
એટલે એમની શૈલી એવી છે કે સીધો જવાબ નહીં આપે, પણ આપણને વિચારવા પર મજબૂર કરે, એમ કહી શકાય.
હા, ચોક્કસ. એ નથી કહેતા કે ફાસીવાદની સાચી વ્યાખ્યા આ છે, પણ એ સમજાવે છે કે એને વ્યાખ્યાયિત કરવો જ કેમ આટલો અઘરો છે,
અને આ મુશ્કેલીમાંથી આપણે શું શીખી શકીએ.
બરાબર,
અને એ જ મને લાગે છે આ પુસ્તકનો મુખ્ય હેતુ છે. આ પુસ્તક છે ને, એ ફાસીવાદનો ઇતિહાસ કહેવા કરતાં ફાસીવાદનો અભ્યાસ કેવી રીતે કરવો એના માટેની એક ગાઈડ જેવું છે.
ઓકે, પાસમોરનો મુખ્ય મુદ્દો એ જ છે કે જો આપણે ફાસીવાદને સમજવો હોય તો પહેલાં એ સમજવું પડે કે ઇતિહાસકારો અને રાજકીય વૈજ્ઞાનિકો એને સમજાવવામાં કયા પડકારોનો સામનો કરી રહ્યા છે.
આ તો રસપ્રદ વાત છે. એટલે પુસ્તક શરૂઆતથી જ એ ધારણાને તોડી નાખે છે કે ફાસીવાદ કોઈ એક ચોક્કસ આમ સ્થિર વસ્તુ છે જેને સહેલાઈથી વ્યાખ્યાયિત કરી શકાય.
હા, પાસમોર એને એક ગતિશીલ, સતત બદલતી અને ઘણીવાર તો પોતાનામાં જ વિરોધાભાસ ધરાવતી ચળવળ તરીકે રજૂ કરે છે.
એટલે આ એક પ્રકારની બૌદ્ધિક સફર જેવું થયું.
બિલકુલ. અને આ સફર શરૂ ક્યાંથી થાય છે? વ્યાખ્યાની સમસ્યાથી. પાસમોર સમજાવે છે કે શા માટે પેલી લોકપ્રિય ચેકલિસ્ટ નથી ચાલતી, જેમ કે ઉમ્બર્ટો ઇકોના 14 મુદ્દા.
હા, એ બહુ પ્રખ્યાત છે.
હા, કે પછી પેલી સરળ થિયરીઓ, જેમ કે ફાસીવાદ એટલે મોટા ઉદ્યોગોનું હથિયાર. પાસમોર કહે છે કે આ બધું અધૂરું છે.
તો એ આ સરળ જવાબોની મર્યાદા બતાવીને પછી ક્યાં લઈ જાય છે?
પછી એ મુખ્ય વૈચારિક ચર્ચાઓની વાત કરે છે, જે મુખ્ય અભિગમો રહ્યા છે ફાસીવાદને સમજવાના. જેમ કે એક છે માર્ક્સવાદી અર્થઘટન, જે વર્ગ સંઘર્ષ અને અર્થતંત્ર પર ભાર મૂકે.
બરાબર.
પછી ઉદારવાદી અર્થઘટન, જે લોકશાહીના વિનાશ અને સર્વાધિકારવાદ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
અચ્છા.
અને છેલ્લું સાંસ્કૃતિક અર્થઘટન, જે ફાંસીવાદને એક પ્રકારના રાજકીય ધર્મ તરીકે જુએ છે.
ઓહ, એટલે કે પ્રતીકો, માન્યતાઓ, વિધિઓ એ બધા દ્વારા લોકોને આકર્ષિત કરતો હતો.
હા, પાસમોર આ બધા અભિગમોની શક્તિઓ અને નબળાઈઓ બંને સમજાવે છે.
એટલે આનો ઉદ્દેશ એ નથી કે કયો અભિગમ સાચો છે, પણ એ છે કે દરેક અભિગમ ફાસીવાદના કોઈક પાસા પર પ્રકાશ પાડે છે અને એને પૂરો સમજવા માટે આપણે આ બધા દૃષ્ટિકોણોમાંથી કંઈક ને કંઈક લેવું પડે.
બરાબર કહ્યું.
અને પુસ્તક ખાલી વિચારોની વાત નથી કરતું, વ્યવહારની પણ વાત કરે છે, ખરું ને? મતલબ એક્શનમાં કેવું હતું.
ચોક્કસ ચોક્કસ. પુસ્તકનો વ્યાપ ઘણો મોટો છે. એ હિંસાનો ઉપયોગ કેવી રીતે થયો, નેતા પૂજા એટલે કે લીડરશીપ કલ્ટ,
હા,
કયા સામાજિક વર્ગોએ ટેકો આપ્યો, યુવાનોને કેવી રીતે આકર્ષ્યા, ફાંસીવાદી રાજ્ય પોતે કેવું હતું, સમાજને બદલવાના એમના પ્રયાસો, પરંપરાગત સંસ્થાઓ જેમ કે ચર્ચ કે સૈન્ય, એમની સાથેના સંબંધો કેવા હતા, એની આક્રમક વિદેશ નીતિ અને હા, જાતિ અને લિંગની ભૂમિકા, આ બધું જમા આવે છે.
બાપરે, ઘણું બધું છે. ટૂંકમાં આ પુસ્તક કોઈ એક સરળ જવાબ આપીને આપણને સંતોષ નથી આપતું.
ના,
પણ ફાંસીવાદ જેવી જટિલ ઘટનાનું વિશ્લેષણ કરવા માટે જરૂરી બૌદ્ધિક સાધનો અને એક માળખું પૂરું પાડે છે.
એકદમ બરાબર.
તો ચાલો હવે આ પુસ્તકના કેટલાક જે મુખ્ય વિભાગો છે એના પર થોડી વધુ ઊંડાણપૂર્વક વાત કરીએ. શરૂઆત કરીએ પહેલા જ મુદ્દાથી, આ વ્યાખ્યાની સમસ્યા શું છે?
હા, તો આ વિભાગનો મુખ્ય સાર એ છે કે ફાંસીવાદને વ્યાખ્યાયિત કરવો એ પોતે જ એક મોટો પડકાર છે, અને આ પડકારને સમજવો એ જ ફાંસીવાદને સમજવાની દિશામાં પહેલું પગલું છે. પાસમોર સમજાવે છે કે પેલી ચેકલિસ્ટ વ્યાખ્યાઓ કેમ કામ નથી કરતી. કારણ શું? કારણ કે ફાંસીવાદ અલગ અલગ દેશોમાં અલગ અલગ સ્વરૂપે દેખાયો.
ઓકે.
અને સમય જતાંય બદલાયો પણ. એ કોઈ સ્થિર વસ્તુ નથી.
એટલે કે કોઈ એક માપદંડ બધા ફાંસીવાદી શાસનોને એક સરખો લાગુ પાડી શકાય નહીં.
બરાબર. અને એ પેલી માર્ક્સવાદી વ્યાખ્યા કે તે મૂડીવાદનું અંતિમ સ્વરૂપ છે, અને ઉદારવાદી વ્યાખ્યા કે તે સામ્યવાદ જેવો જ એક પ્રકારનો સર્વાધિકારવાદ છે, એ બંનેની મર્યાદાઓ પણ બતાવે છે.
કેમ, એમાં શું વાંધો છે?
કારણ કે આ વ્યાખ્યાઓ એની જે જટિલતા છે ને એને ઓછી કરી નાખે છે. એના બદલે પાસમોર ફાંસીવાદી લઘુત્તમ અથવા ફેસિસ્ટ મિનિમમ નો ખ્યાલ રજૂ કરે છે.
ફાંસીવાદી લઘુત્તમ
એ શું છે?
એટલે કે કેટલાક એવા મુખ્ય વિચારો અથવા તત્વો જે મોટાભાગના વિદ્વાનો સ્વીકારે છે કે ફાંસીવાદના કેન્દ્રમાં હતા.
અચ્છા, અને એમાં શું આવે, ક્યા વિચારો?
એમાં સૌથી મહત્વનો અને પાસમોર જેના પર બહુ ભાર મૂકે છે એ વિચાર છે ક્રાંતિકારી પુનર્જન્મવાદી ઉગ્ર રાષ્ટ્રવાદ.
બાપરે, આ તો બહુ ભારે શબ્દ છે, એને સરળ રીતે સમજાવો ને.
હા, શબ્દ થોડો અઘરો છે, પણ એનો મૂળ વિચાર સમજીએ એ છે કે રાષ્ટ્ર અત્યારે પતિત થઈ ગયું છે, મતલબ કે એનું પતન થયું છે, અને એને એક હિંસક ક્રાંતિ દ્વારા નવો જન્મ આપવાની જરૂર છે, એક પુનર્જન્મ કરાવવાની જરૂર છે.
ઓકે, આ ખાલી રાષ્ટ્રપ્રેમ નથી, આ રાષ્ટ્રને શુદ્ધ કરીને એક નવો માણસ બનાવીને સંપૂર્ણપણે નવો સમાજ રચવાનો એક ક્રાંતિકારી પ્રોજેક્ટ છે.
એટલે આમૂલ પરિવર્તનનો વિચાર.
બિલકુલ. અને આ ઉપરાંત એક સર્વોચ્ચ નેતામાં અતૂટ શ્રદ્ધા, લોકશાહી અને ઉદારવાદનો સખત વિરોધ અને હિંસાનો મહિમા કરવો, આ બધા તત્વો પણ આ લઘુત્તમમાં ગણાવી શકાય.
પણ તેમ છતાં પાસમોર કહે છે કે આ લઘુત્તમ પણ દરેક જગ્યાએ એક સરખું નહોતું.
હા,
એટલે નિષ્કર્ષ એ જ કે ફાંસીવાદને કોઈ એક ડબ્બામાં બંધ બેસાડવાને બદલે તેને એક જટિલ અને વિવિધતાસભર ઘટના તરીકે જોવી જોઈએ. આ ખરેખર મહત્વનો મુદ્દો છે.
ચોક્કસ.
જો વ્યાખ્યા જ આટલી જટિલ છે તો પછી વિદ્વાનોએ તેને સમજાવવાના પ્રયાસો કેવી રીતે કર્યા? તમે પહેલા ત્રણ અભિગમોની વાત કરી હતી.
હા, પાસમોરે ત્રણ મુખ્ય પ્રવાહોની ચર્ચા કરે છે. પહેલો માર્ક્સવાદી વિચારકો, એમણે શું કહ્યું? એમણે ફાંસીવાદને મોટા ઉદ્યોગપતિઓ અને મૂડીવાદી વર્ગના હિતોનું રક્ષણ કરનારું આંદોલન ગણાવ્યું,
જે ડાબેરી ક્રાંતિને રોકવા માટે આવ્યું હતું.
બરાબર. અને આ વાતમાં થોડું સત્ય છે પણ ખરું, કારણ કે કેટલાક ઉદ્યોગપતિઓએ ફાંસીવાદીઓને ટેકો આપ્યો હતો. પરંતુ આ દૃષ્ટિકોણ એ નથી સમજાવી શકતો કે શા માટે લાખો સામાન્ય લોકો, ખાસ કરીને મધ્યમ વર્ગ, ફાંસીવાદ તરફ આકર્ષાયા હતા, એ આખી વાત સમજાવી શકતો નથી.
બરાબર. અને બીજો દૃષ્ટિકોણ કયો હતો?
ઉદારવાદી.
હા, ઉદારવાદી અથવા તો સર્વાધિકારવાદી દૃષ્ટિકોણ. આ વિચારકોએ શું કર્યું?
એમણે નાઝી જર્મની અને સ્ટાલિનના સોવિયત યુનિયનની સરખામણી કરી.
અચ્છા, એ બે વચ્ચે?
હા, અને કહ્યું કે બંને શાસન પદ્ધતિઓ મૂળભૂત રીતે સમાન છે. એક પક્ષનું શાસન, રાજ્યોનો સંપૂર્ણ અંકુશ, આતંક અને પ્રચારનો ઉપયોગ, નેતાની પૂજા વગેરે. પેસમોર માને છે કે આ સરખામણી શાસનની પદ્ધતિ સમજવા માટે ઉપયોગી છે, પણ
શું?
પણ એ બંને વિચારધારાઓના મૂળભૂત લક્ષ્યો શું હતા અને એમનો સામાજિક આધાર શું હતો, એ બંને વચ્ચેના જે મોટા તફાવતો હતા એને આ દૃષ્ટિકોણ અવગણી દે છે. ફાસીવાદ અને સામ્યવાદ એકર વસ્તુ નહોતા.
બરાબર. અને ત્રીજો, પેલો સાંસ્કૃતિક અભિગમ,
એ શું કહે છે? આ અભિગમ ફાંસીવાદને રાજકીય કે આર્થિક ઘટના કરતાં વધુ એક સાંસ્કૃતિક ઘટના તરીકે જુએ છે.
સાંસ્કૃતિક કેવી રીતે?
એ એના પ્રતીકો પર ધ્યાન આપે છે. એના ભાષણો, એની સામૂહિક રેલીઓ, પેલી ધાર્મિક જેવી વિધિઓ થતી હતી ને, એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ઓહ.
એ દલીલ કરે છે કે ફાસીવાદે એક પ્રકારના રાજકીય ધર્મનું સ્વરૂપ લીધું હતું.
રાજકીય ધર્મ?
હા, જેણે આધુનિક યુગમાં જ્યારે પરંપરાગત ધર્મની પકડ ઓછી થતી જતી હતી ત્યારે લોકોને એક નવો અર્થ, નવી ઓળખ અને નવો ઉત્સાહ પૂરો પાડ્યો. આ દ્રષ્ટિકોણ ફાંસીવાદની જે ભાવનાત્મક અપીલ હતી, લોકો પર એની જે જાદુઈ અસર હતી, એને સમજાવવામાં મદદ કરે છે.
અને આ બધામાંથી પાસમોરનો નિષ્કર્ષ શું છે? કયો દ્રષ્ટિકોણ શ્રેષ્ઠ છે એવું કહે છે?
પાસમોરનો ખરો મુદ્દો એ છે કે આમાંથી કોઈ એક દ્રષ્ટિકોણ પૂરતો નથી. ફાસીવાદને સમજવા માટે આપણે આ ત્રણેય પરિબળો, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક, એમની જે જટિલ આંતરક્રિયા છે તેને સમજવી પડે.
એટલે કે એ એક એવો રાક્ષસ હતો જે આર્થિક સંકટમાંથી જન્મ્યો.
હા.
રાજકીય શૂન્યાવકાશનો ફાયદો ઉઠાવ્યો.
બરાબર.
અને સાંસ્કૃતિક પ્રતીકો દ્વારા લોકોના મન પર કબજો જમાવ્યો, એમ કહી શકાય.
એકદમ સરસ રીતે કહ્યું. બસ આ જ વાત છે.
આ સૈદ્ધાંતિક ચર્ચા તો બહુ રસપ્રદ છે, પણ હવે મને એ જાણવું છે કે ફાસીવાદ જમીન પર, એટલે કે વ્યવહારમાં, કેવો દેખાતો હતો? એક ચળવળ તરીકે એ સત્તા સુધી પહોંચ્યો કેવી રીતે?
હા, અહીં પાસમોર ક્રિયા પર, એટલે કે એક્શન પર ભાર મૂકે છે. અને ફાસીવાદી ક્રિયાનું કેન્દ્રબિંદુ શું હતું?
હિંસા.
હિંસા? હા, એમના માટે હિંસા માત્ર સત્તા મેળવવાનું એક સાધન નહોતી, એક મૂલ્ય હતું, એક શુદ્ધિકરણનું તત્વ હતું.
શુદ્ધિકરણ?
હા. રસ્તા પર થતી મારામારી, વિરોધીઓ પર હુમલા, આ બધું નવા માણસના ઘડતર માટે જરૂરી ગણાતું હતું. ઇટાલીના પેલો બ્લેક શર્ટ્સ અને જર્મનીના એસએ જેવા અર્ધલશ્કરી દળો હતા ને?
હા, સાંભળ્યું છે.
એ આ હિંસાના મુખ્ય વાહક હતા.
અને એમને ટેકો કોનો મળતો હતો? કોણ જોડાતું હતું આ હિંસક ચળવળોમાં?
મુખ્યત્વે, જેમ મેં પહેલા કહ્યો, નીચલો મધ્યમ વર્ગ, નાના વેપારીઓ, કારીગરો, ક્લાર્ક, કેટલાક ખેડૂતો, જેમને લાગતું હતું કે તેઓ મોટા ઉદ્યોગો અને મજૂર સંગઠનો વચ્ચે પીસાઈ રહ્યા છે, જેમનો સામાજિક દરજ્જો ખતરામાં હતો.
અચ્છા.
આ ઉપરાંત યુદ્ધમાંથી પાછા ફરેલા અને હતાશ થયેલા ભૂતપૂર્વ સૈનિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. જો કે એ યાદ રાખવું જોઈએ કે તે માત્ર મધ્યમ વર્ગનું આંદોલન નહોતું, કેટલાક કામદારો અને ઉચ્ચ વર્ગના લોકોનો પણ ટેકો મળ્યો હતો.
પણ સૌથી ચોંકાવનારી વાત તો મને એ લાગે છે કે તેઓ સત્તા પર આવ્યા કેવી રીતે? શું એ કોઈ લોહિયાળ ક્રાંતિ હતી, લડાઈ કરીને સત્તા મેળવી?
ના. અને આ પાસમોરનો એક અત્યંત મહત્વનો મુદ્દો છે. ફાસીવાદીઓ ભાગ્યે જ શુદ્ધ ક્રાંતિ દ્વારા સત્તા પર આવ્યા.
તો પછી?
મોટાભાગના કિસ્સાઓમાં તેઓ અર્ધકાનૂની રસ્તે આવ્યા. એમણે શું કર્યું? શેરીઓમાં હિંસા અને ધાકધમકીનો માહોલ બનાવ્યો, પણ સાથે સાથે પરંપરાગત રૂઢિચુસ્ત નેતાઓ સાથે સોદાબાજી કરી. ઉદ્યોગપતિઓ, જમીનદારો, સૈન્ય અધિકારીઓ, રાજાશાહીના સમર્થકો,
એમની સાથે.
હા, આ રૂઢિચુસ્તો ડાબેરી ક્રાંતિથી એટલા ડરેલા હતા કે તેમણે ફાંસીવાદીઓને સત્તા સોંપી દીધી.
કેમ?
એવું ખોટું માનીને કે તેઓ આ ફાંસીવાદીઓને નિયંત્રિત કરી શકશે અને પછી જ્યારે કામ પતી જશે ત્યારે બાજુ પર હડસેલી દેશે.
ઓ, આ તો ખરેખર ઘાતક ભૂલ સાબિત થઈ હશે.
બહુ જ મોટી ભૂલ.
તો એકવાર સત્તા મળી ગઈ પછી ફાંસીવાદી રાજ્ય કેવું હતું? એમનો ઈરાદો શું સમાજ પર સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કરવાનો હતો?
હા, ઈરાદો તો એવો જ હતો, એક સર્વાધિકારવાદી રાજ્ય બનાવવાનો, જ્યાં પાર્ટી અને નેતાનો જીવનના દરેક પાસા પર અંકુશ હોય. પણ
શું?
પાસમોર બતાવે છે કે વાસ્તવિકતા થોડી વધુ જટિલ હતી. તેમને હાલની જે શક્તિશાળી સંસ્થાઓ હતી એમની સાથે સમાધાન કરવું પડ્યું.
જેમ કે
મુસોલિનીને ઇટાલીમાં રાજા અને કેથોલિક ચર્ચ સાથે સત્તા વહેંચવી પડી. હિટલરે પણ જર્મન સૈન્ય અને મોટા ઉદ્યોગો પર સંપૂર્ણ નિયંત્રણ નહોતું મેળવ્યું શરૂઆતમાં તો.
અચ્છા.
રાજ્ય ઘણીવાર અસ્તવ્યસ્ત હતું, જેમાં જુદા જુદા જૂથો સત્તા માટે અંદરોઅંદર સ્પર્ધા કરતા હતા.
કોર્પોરેટિઝમનો પ્રયોગ કર્યો. સિદ્ધાંતમાં તો એ વર્ગ સંઘર્ષને સમાપ્ત કરવાનો હતો, પણ વ્યવહારમાં શું થયું? કામદારોના અધિકારો છીનવી લેવાનું સાધન બન્યું. જર્મનીમાં અર્થતંત્રને સંપૂર્ણપણે યુદ્ધની તૈયારી માટે જોતરી દેવામાં આવ્યું. સામાજિક રીતે તેમણે રાષ્ટ્રીય શરીરને શુદ્ધ અને મજબૂત બનાવવા પર ખૂબ ભાર મૂક્યો.
રાષ્ટ્રીય શરીર એટલે
રાષ્ટ્રના લોગો. આના કારણે કઠોર લિંગ ભૂમિકાઓ લાગુ કરાઈ. પુરુષો એટલે યોદ્ધા અને સ્ત્રીઓ એટલે માતા. અને નાઝી જર્મનીમાં આ શુદ્ધતાનો વિચાર વંશીય શુદ્ધતાના ભયાનક ખ્યાલમાં પરિણમ્યો.
હા, એ તો ખબર છે.
આર્યન જાતિને શુદ્ધ રાખવા માટે યુજેનિક્સ એટલે કે અયોગ્ય ગણાતા લોકોનું વંધીકરણ અને અંતે યહૂદીઓ અને અન્ય લઘુમતીઓનો પદ્ધતિસરનો સંહાર હોલોકોસ્ટ, ત્યાં સુધી આ વિચારધારા પહોંચી.
આ બધું સાંભળીને જ ખરેખર કંપારી છૂટી જાય છે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે એમની શું ભૂમિકા હતી? શું યુદ્ધ એમના માટે અનિવાર્ય હતું?
હા, કહી શકાય. ફાસીવાદ મૂળભૂત રીતે વિસ્તરણવાદી હતો. એમનો જે ઉગ્ર રાષ્ટ્રવાદ હતો એનો તાર્કિક અંત પ્રાદેશિક વિસ્તરણ અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષામાં જ આવતો હતો.
અચ્છા.
મુસોલિની નવા રોમન સામ્રાજ્યનું સ્વપ્ન જોતા હતા. હિટલર પૂર્વ યુરોપમાં લેબિન્ઝ રોમ એટલે કે જીવન માટે જગ્યા મેળવવા માંગતા હતા. એમના માટે યુદ્ધ એ રાષ્ટ્રની શક્તિ અને ઈચ્છાશક્તિની અંતિમ કસોટી હતી. યુદ્ધને એક ઉમદા અને જરૂરી સંઘર્ષ તરીકે જોવામાં આવતો હતો.
એટલે આ દ્રષ્ટિકોણે જ બીજા વિશ્વયુદ્ધને લગભગ અનિવાર્ય બનાવી દીધું.
હા, મોટા ભાડે એમ જ કહી શકાય.
પણ એક પ્રશ્ન થાય છે, જો ફાસીવાદ એ યુરોપની સમસ્યાઓનો એક પ્રતિભાવ હતો તો તે ફક્ત ઇટાલી અને જર્મની જેવા અમુક દેશોમાં જ કેમ સફળ થયો? બીજા દેશોમાં કેમ નહીં, જેમ કે બ્રિટન કે ફ્રાન્સમાં?
સારો પ્રશ્ન છે. પાસમોર આ માટે પરફેક્ટ સ્ટોર્મ જેવી પરિસ્થિતિ જરૂરી હતી એમ કહે છે.
પરફેક્ટ સ્ટોર્મ એટલે
ઘણા બધા પરિબળોનો એકસાથે આવવો, જેમ કે નબળું લોકશાહી રાજ્ય, ગંભીર આર્થિક સંકટ, રાષ્ટ્રીય અપમાનની ઊંડી ભાવના, સમાજમાં ઊંડું ધ્રુવીકરણ.
હા.
અને સૌથી મહત્વનું, જેની આપણે વાત કરી, રૂઢિચુસ્ત ભદ્રવર્ગનો ફાસીવાદીઓ સાથે હાથ મિલાવવાનો નિર્ણય.
ઓકે.
જ્યાં આ બધા પરિબળો એકસાથે ન મળ્યા, જેમ કે બ્રિટન કે ફ્રાન્સમાં, ત્યાં ફાસીવાદ સત્તા સુધી ન પહોંચી શક્યો. ત્યાં પણ ફાસીવાદી ચળવળો હતી, પણ તે સફળ ન થઈ.
અને યુદ્ધ પછી ફાસીવાદનો શું વારસો રહ્યો? શું તે આજે પણ કોઈ સ્વરૂપે જીવંત છે?
યુદ્ધ પછી પેલો ફાસીવાદી શબ્દ એટલો બધો વપરાયો અને ઘણીવાર ખોટી રીતે વપરાયો કે એનો મૂળ અર્થ જ ખોવાઈ ગયો.
હા, એ તો છે.
પાસમોર સાચા નિયો ફાસીવાદીઓ એટલે કે જેઓ ઐતિહાસિક ફાસીવાદ સાથે સીધો સંબંધ રાખે છે. અને આજના જે ઉગ્ર જમણેરી કે લોકપ્રિયતાવાદી પક્ષો છે એમની વચ્ચે સાવચેતીપૂર્વક ભેદ પાડવાનું કહે છે.
એટલે કે આજના પક્ષો અલગ છે?
હા, ઘણા અંશે. આજના ઘણા પક્ષો લોકશાહી માળખામાં કામ કરે છે. તેઓ ખુલ્લેઆમ હિંસાની હિમાયત નથી કરતા, ભલે તેમનામાં રાષ્ટ્રવાદ કે પરદેશીઓ પ્રત્યેનો દ્વેષ જેવા કેટલાક લક્ષણો જોવા મળે.
પણ પાસમોર ચેતવણી પણ આપે છે, ખરું ને?
ચોક્કસ. એ ચેતવણી આપે છે કે ઐતિહાસિક ફાસીવાદ ભલે સમાપ્ત થઈ ગયો હોય, પણ તેના જે મૂળભૂત તત્વો છે, જેમ કે સંકટ સમયે સત્તાવાદનું આકર્ષણ, બલીના બકરા બનાવીને લોકોનો ગુસ્સો ભડકાવવો, રાષ્ટ્રીય પુનર્જન્મના ભવ્ય સપના દેખાડવા, એ જોખમો આજે પણ યથાવત છે.
બરાબર. તો ચાલો હવે આટલી બધી ચર્ચા પછી કેટલાક મુખ્ય મુદ્દાઓ અને સંદેશાઓ તારવીએ જે આપણને યાદ રહે.
હા, જરૂર.
મારા મતે તો પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો એ જ છે કે ફાસીવાદને કોઈ એક સરળ વ્યાખ્યામાં બાંધી શકાતો નથી. એની આ જટિલતા અને વિરોધાભાસી પ્રકૃતિને સમજવી એ જ એને સમજવાની ચાવી છે. આ આપણને શું શીખવે? કે વાસ્તવિક દુનિયામાં લેબલ્સ કરતાં વાસ્તવિકતા વધુ જટિલ હોય છે.
બરાબર. બીજો મુખ્ય વિચાર પેલો ક્રાંતિકારી પુનર્જન્મવાદી ઉગ્ર રાષ્ટ્રવાદનો. આ ખાલી દેશભક્તિ નથી, આ એક ક્રાંતિકારી પ્રોજેક્ટ છે જે રાષ્ટ્રના ભૂતકાળના ગૌરવને પાછું લાવવા માટે હિંસા અને આમૂલ પરિવર્તનનું વચન આપે છે.
આ સમજવું આપણને રાષ્ટ્રવાદના જુદા જુદા સ્વરૂપો અને એના આકર્ષણને ઓળખવામાં મદદ કરી શકે, ખાસ કરીને કટોકટીના સમયમાં.
ત્રીજો મુદ્દો મને બહુ રસપ્રદ લાગ્યો, ફાસીવાદનો આધુનિકતા સાથેનો પેલો વિરોધાભાસી સંબંધ.
હા,
એ આધુનિક ટેકનોલોજી અને પ્રચારના સાધનોનો ભરપૂર ઉપયોગ કરે છે, પણ એના મૂલ્યો તર્ક, વ્યક્તિવાદ, સહિષ્ણુતા એને નકારે છે.
બરાબર.
આ દર્શાવે છે કે આધુનિકતા પોતે તટસ્થ છે. તેનો ઉપયોગ સારા કે ખરાબ બંને માટે થઈ શકે છે.
સાચી વાત.
ચોથો મુદ્દો છે હિંસાનું કેન્દ્રીય સ્થાન. ફાસીવાદ માટે હિંસા માત્ર એક સાધન નથી, પણ એક સિદ્ધાંત છે, ઈચ્છાશક્તિનું પ્રદર્શન છે.
હા,
સત્ય અને ન્યાય તર્કથી નહીં પણ સંઘર્ષથી સ્થાપિત થાય છે એવું તેઓ માનતા હતા. આ આપણને રાજકારણમાં હિંસાનું જે સામાન્યકરણ થાય છે એની સામે સજાગ રહેવાનું શીખવે છે.
અને પાંચમો, જે મને સૌથી વધુ ચોંકાવનારો લાગ્યો, તે છે રૂઢિચુસ્ત શક્તિઓ સાથેનો તેનો સંબંધ. ફાસીવાદીઓ મોટાભાગે સ્થાપિત રૂઢિચુસ્ત નેતાઓની મદદથી સત્તામાં આવ્યા, જેઓ ડાબેરીઓથી વધુ ડરતા હતા. આ રાજકીય ગઠબંધનોના અણધાર્યા અને ઘણીવાર ભયાનક પરિણામો વિશે ચેતવણી આપે છે.
ખરેખર પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર મનમાં ઘર કરી જાય. જો આપણે પાઝમોરના મુખ્ય તારણોને ટૂંકમાં કહેવું હોય તો કયા કહી શકીએ?
એક વિચાર જે મને સ્પર્શી ગયો તે એ છે કે ફાસીવાદને વ્યાખ્યાયિત કરવાની કોશિશ કરવી એટલે તેના વિશેના મતભેદોના ઇતિહાસમાં ઉતરવું. કોઈ એક સ્થિર વ્યાખ્યા શોધવાને બદલે વિદ્વાનો શા માટે અને કયા મુદ્દા ઉપર લડ્યા છે તે સમજવાથી આપણે વધુ શીખીએ છીએ. આ જટિલતાને સ્વીકારવાની વાત છે.
બરાબર. બીજો મહત્વનો વિચાર એ કે ફાંસીવાદનો મૂળ મંત્ર ક્રાંતિકારી પુનર્જન્મવાદી ઉગ્ર રાષ્ટ્રવાદ છે. તે માત્ર વર્તમાન સ્થિતિનો અસ્વીકાર નથી, પણ એક હિંસક પુનર્જન્મ દ્વારા સંપૂર્ણપણે નવા યુગ અને નવા માણસનું નિર્માણ કરવાનો દાવો છે. આ તેના ઊંડા, લગભગ ધાર્મિક જેવા આકર્ષણને સમજાવે છે.
ત્રીજો, જેની આપણે હમણાં જ ચર્ચા કરી, ફાસીવાદીઓ ભાગ્યે જ ક્રાંતિ દ્વારા સત્તા પર આવ્યા.
હા,
મોટા ભાગે તેમને પરંપરાગત રૂઢિચુસ્ત ભદ્ર વર્ગે સત્તામાં આમંત્રિત કર્યા હતા, જેઓ ભૂલથી માનતા હતા કે તેઓ આ રાક્ષસને કાબૂમાં રાખી શકશે. આ લોકશાહીની નાજુકતા અને ભદ્રવર્ગની ભૂલો તરફ આંગળી ચીંધે છે.
અને ચોથો વિચાર કે ફાસીવાદે એક વૈકલ્પિક આધુનિકતા રજૂ કરી. તેણે આધુનિક સાધનો અપનાવ્યા, પણ તેનો ઉપયોગ જ્ઞાન પ્રાપ્તિ, એનલાઇટમેન્ટના ઉદારવાદી અને તર્કસંગત મૂલ્યોને નષ્ટ કરવા માટે કર્યો.
આ દર્શાવે છે કે પ્રગતિ હંમેશા ઉદાર મૂલ્યો તરફ જ દોરી જાય એવું જરૂરી નથી.
બિલકુલ.
તો આ બધી ઐતિહાસિક અને સૈદ્ધાંતિક ચર્ચાનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ, આપણે આમાંથી શું શીખી શકીએ?
મને લાગે છે કે પહેલું અને સૌથી મહત્વનું છે વિવેચનાત્મક રીતે વિચારવાની ક્ષમતા વિકસાવવી.
ક્રિટિકલ થિંકિંગ.
હા, જ્યારે પણ કોઈ વ્યક્તિ કે જૂથને ફાંસીવાદી લેબલ લગાડવામાં આવે ત્યારે તરત સ્વીકારી લેવાને બદલે પ્રશ્નો પૂછવા, શું તેઓ ખરેખર પાસમોર દ્વારા વર્ણવેલા લક્ષણો ધરાવે છે?
જેમ કે
શું તેઓ રાષ્ટ્રીય પુનર્જન્મની વાત કરે છે? શું તેઓ હિંસાનું મહિમા ગાય છે? શું તેઓ લોકશાહી સંસ્થાઓને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે? આ બધું જોવું પડે.
બીજું, આપણે લોકશાહી મૂલ્યોનું જે ધોવાણ થાય છે એના સંકેતો પ્રત્યે વધુ સજાગ બની શકીએ.
હા, બરાબર.
જેમ કે રાજકીય હિંસાનું સામાન્ય બની જવું, વિરોધીઓને દેશદ્રોહી કે દુશ્મન તરીકે ચિતરવા, સ્વતંત્ર સંસ્થાઓ પર હુમલા કરવા.
અને જ્યારે મુખ્ય પ્રવાહના પક્ષો સત્તા માટે ઉગ્રવાદી તત્વો સાથે સમાધાન કરે, આ બધું ચિંતાજનક સંકેતો છે.
ત્રીજું, આ સમજ આપણને આજની કેટલીક લોકપ્રિયતાવાદી, પોપ્યુલિસ્ટ અને ઉગ્ર રાષ્ટ્રવાદી ચળવળોનું વિશ્લેષણ કરવામાં મદદ કરી શકે છે.
એમની ઐતિહાસિક ફાસીવાદ સાથે સરખામણી કરવી પણ સીધું લેબલ લગાવ્યા વિના તેમના સ્વભાવ અને સંભવિત જોખમોને સમજવામાં ઉપયોગી થઈ શકે છે.
અને ચોથું, તે રાજકીય દ્વારપાળોની ભૂમિકા પર ધ્યાન આપવાનું મહત્વ સમજાવે છે. એટલે કે મુખ્ય પ્રવાહના પક્ષો, નેતાઓ, મીડિયા, ન્યાયતંત્ર.
હા, તેઓ ઉગ્રવાદી વિચારો અને ચળવળો સામે કેવી પ્રતિક્રિયા આપે છે એ ખૂબ નિર્ણાયક બની શકે છે. શું તેઓ તેને રોકે છે કે પછી અજાણતા તેને પ્રોત્સાહન આપે છે?
બરાબર.
અને અંતે, કદાચ વ્યક્તિગત સ્તરે, તે આપણને સરળ જવાદો અને બલીના બકરા શોધી કાઢવાના આકર્ષણ સામે સાવચેત રહેવાનું શીખવે છે. જટિલ સમસ્યાઓના જટિલ ઉકેલો હોય છે. જેઓ ત્વરિત અને સંપૂર્ણ ઉકેલનું વચન આપે છે તેમના પર શંકા કરવી અને તર્કસંગત ચર્ચા અને પુરાવા આધારિત નીતિઓના મહત્વને સમજવું જરૂરી છે.
આ સમગ્ર ચર્ચામાંથી મારા માટે સૌથી વધુ યાદગાર મુદ્દો એ રહ્યો કે ફાંસીવાદ કેટલો તકવાદી હતો અને કેવી રીતે તેણે રૂઢિચુસ્ત શક્તિઓનો ઉપયોગ કરીને સત્તા મેળવી, એ ખ્યાલ કે લોકશાહીને ખતરો માત્ર બહારથી નથી આવતો પણ અંદરના સમાધાનોથી પણ આવી શકે છે, તે ખૂબ જ વિચારવા જેવું છે.
મારા માટે આ પુસ્તકનો સૌથી ગહન સંદેશ એ છે કે ફાસીવાદ કોઈ ભૂતકાળની બીમારી નથી, જે સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ છે. એના જે મૂળભૂત તત્વો છે, રાષ્ટ્રવાદનો જુનૂન, હિંસાનું આકર્ષણ, લઘુમતીઓ પ્રત્યે ધિક્કાર, લોકશાહી પ્રક્રિયાઓનો અનાદર, આ બધું માનવ સમાજમાં હંમેશા સુષુપ્ત અવસ્થામાં રહે છે અને યોગ્ય પરિસ્થિતિઓમાં ફરીથી માથું ઉંચકી શકે છે. તેથી તેને માત્ર નૈતિક રીતે વખોડવું પૂરતું નથી, પણ તેની ઊંડી, સૂક્ષ્મ અને જટિલ સમજણ કેળવવી અનિવાર્ય છે.
સાચી વાત.
કદાચ અંતિમ વિચાર એ છે કે આપણે એ વિચારવું જોઈએ કે શું વાસ્તવિક ખતરો હંમેશા ખુલ્લેઆમ બૂમો પાડતા ઉગ્રવાદીઓનો જ હોય છે, કે પછી જેઓ એમ માનીને શાંતિથી તેમની સાથે સમાધાન કરે છે કે આ આગને કાબૂમાં રાખી શકાશે તેમનો પણ હોય છે. આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે.
ચોક્કસપણે ખૂબ જ વિચારવા જેવો મુદ્દો છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.